શાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા એ આપણે જોઈએ. હવે આપણે વિષય આગળ વધારીએ છીએ. અત્યાર સુધી આપણે નિશ્ચય સમ્યક્ત્વ જોયું અને વ્યવહાર સમ્યક્ત્વ સાત તત્વની શ્રદ્ધા જોઈ. હવે નીચે જણાવેલા આઠ અંગો સહિત આ સમ્યક દર્શનને ધારણ કરવું જોઈએ. હવે આ આઠ અંગની અને 25 દોષોની વાત અહીંથી શરૂ થાય છે. એ શું છે એ આપણે હમણાં જોઈએ. વ્યવહાર સંકેતનું સ્વરૂપ આગળ બે બીજી અને ત્રીજી ગાથાના ભાવાર્થમાં સમજાવ્યું હતું એ આપણે જોઈ લીધું હતું બહુ ડિટેલમાં. નિશ્ચય સંકેત વિના એકલા વ્યવહારને વ્યવહાર સંકેત કહેવાતું નથી. હવે કોઈ પણ જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તો એ સમ્યક્ત્વ પ્રાપ્ત જીવને આ 25 પ્રકારના દોષો હોતા નથી અને આઠ પ્રકારના અંગ એમને પ્રગટ થાય છે. આ અંગ એટલે એમની આઠ પ્રકારના ગુણો, આઠ ક્વોલિટી, આઠ પ્રકારના ગુણો એ જીવને પ્રગટ થાય છે અને એમને 25 જાતના દોષો હોતા નથી. તો કયા છે 25 દોષ? કોઈને ખ્યાલ છે જોયા વગર? 25 દોષ આઠ પ્રકારના મોદોષો. છ અનાયતન, એના પછી ત્રણ મૂળતા, આઠ નવ સત્તર અને આઠ પ્રકારના બરાબર. આઠ મદ, છ અનાયતન, ત્રણ મૂળતા અને આ આઠ દોષ. આ આઠ દોષ થી જે ઓપોઝિટ છે એને જ સમ્યક્ત્વના આઠ અંગ કહેવાય. જે હમણાં આપણે આઠ અંગ જોયા ને, આ આઠ અંગ અને એનાથી ઓપોઝિટ ક્વોલિટી એ આઠ દોષ. અને એના સિવાય આ બધી ક્વોલિટીઝ પણ હોય છે. આ ત્રણ મૂર્તા યાદ છે? આપણે તો પહેલા જોયેલું છે. કઈ પ્રકારની ત્રણ મૂર્તા છે? દેવ મૂર્તા, પછી ગુરુ મૂર્તા અને ધર્મ મૂર્તા, અથવા ઘણી જગ્યાએ લોક મૂર્તા પણ કહેવાય છે. કેવી રીતના? કે જે આપણે આ સેકન્ડ ડાલમાં જોયું હતું, યાદ હોય તો સેકન્ડ ડાલમાં આપણે જોયું હતું કે જેવા સાચા દેવ છે એવા ન માનવા અને એની બદલે રાગ દ્વેષ આદિ ઓલા હથિયાર લઈને ઉભા હોય, કંઈક તો આમ પોતાનું વિકરાળ સ્વરૂપ બનાવીને દેખાડતા હોય, અથવા કોઈ સ્ત્રી સાથે હોય, વધિતા ગદાદી જુત ચિન્હ ચિન્હ જોયું હતું ને આપણે, એવા દેવને દેવ માનવા એ દેવ મૂર્તા છે, અથવા એને કુદેવ કહેવાય. ગુરુ મૂર્તા શું છે? જે રાગ દ્વેષ આદિ મલથી મલિન છે અને પછી કેવા છે કે બધા ખોટા તપ કરે છે, કંઈક તો જો અગ્નિમાં જલાવીને યજ્ઞ ને એવું બધું કરે છે, પશુવધમાં ધર્મ મનાવે છે, એ બધી વસ્તુઓને કઈ લઈને જે પોતાને ગુરુ મનાવે છે એ ગુરુ મૂર્તા છે. અને ધર્મ મૂર્તા કોને કહેવાય? કે જે હિંસા આદિના પરિણામો છે અથવા કોઈને દુઃખ દેવાના પરિણામો છે એમાં જ પોતાને ધર્મ થાય છે એવું માનવું, એ બધી ધર્મ મૂર્તા છે. એને છોડીને લોક મૂર્તા શું છે? કે આ કોઈ પણ પીપળાના પાન હોય એને ભગવાન માનવું, ઓલું દોરીને બધું માનવું બાંધવું, પછી ઓલા ઘંટને કંઈક લગાવે ને લોકો કંઈક કંઈક વિચિત્ર માન્યતાઓ માને છે, એ બધી લોક મૂર્તા છે. જે સાચા દેવ શાસ્ત્ર ગુરુ છે એનું સ્વરૂપ આનાથી કંઈક અલગ જ છે, એ જ સાચું સ્વરૂપ ન માનીને આ બધું માનવું એ બધી ત્રણ મૂર્તા માનવા બરાબર. એના સિવાય આપણે છ અનાયતન જોયા તો યાદ છે, આપણે જોયા તો મારેલી સેકન્ડ ડાલમાં કે ખબર નહીં યાર. ચાલો આ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને આ ત્રણેયના સેવક. તો કુદેવ નો સેવક, પછી કુગુરુ ના સેવક અને આ બધાનો આદર સત્કાર કરવો, એને ધાર્મિક દ્રષ્ટિથી પૂજ્ય માનીને પૂજવા, એ બધા ષટ અનાયતનના દોષો છે. પછી મધ શું છે? આ બધું આપણે ડિટેલમાં ગાથાઓમાં આવશે, આ તો હું તમને ખાલી ઓવરવ્યૂ આપું છું. હા, જે પોતાની પોતાની શક્તિનું મધ, મધ એટલે કે અહંકાર, અહંકાર આવે ને, કુળ મત છે, જાતિ મત, રૂપ મત, ધન મત, જ્ઞાન મત, એ બધા અલગ અલગ પ્રકારના આઠ જાતના મતો છે. અત્યારે આપણે સૌથી પહેલા આઠ અંગની વાત આવશે તો આપણે એને જોઈએ. જો ગાથા નંબર 11 પેજ 76 સમ્યક તો ના 25 દોષ. તો કયા કહે છે 25 દોષ? વસુ મદ તારી. વસુ એટલે આઠ. વસુ કર્મ આપણે ઘણી વાર પૂજામાં પણ આવે ને, વસુ કર્મ નિવારી, વસુ દ્રવ્ય એવી રીતના. તો વસુ એટલે ઓલવેઝ આઠ. વસુ મદ, આઠ પ્રકારના મદ ને ટાળીને નિવારી ત્રિષ્ઠતા. ત્રિ એટલે ત્રણ અને ષઠતા એટલે મૂળતા. એ ત્રણ પ્રકારની મૂળતાને નિવારી ષઠ અનાયતન ત્યાગો. આ છ પ્રકારના અનાયતન. આ અનાયતન શબ્દ શું છે? અનાયતન એટલે અન પ્લસ આયતન. અન પ્લસ આયતન. આયતન એટલે એકચ્યુઅલી ઘર, રહેવાનું ઘર. આયતન એટલે ઘર અથવા નિવાસ. તો આ છ પ્રકારના અન આયતન છે, એટલે કે છ પ્રકારના એવી જગ્યા છે જ્યાં તમે નિવાસ નહીં કરો. સમજાય છે? એટલે જેનું તમે શરણ ન લો એવી. તો વસુ મદ ટારી નિવારી ત્રિષ્ઠતા ષઠ અનાયતન ત્યાગો. પછી શું કહે છે? શંકા આદિક, શંકા આદિક વસુ દોષ વિના. આ આઠ પ્રકારના દોષ છે ને, એમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા એ બધું આવશે. આપણને આઠ પ્રકારના દોષ ને વિના, તો આ બધું વિના વિના તો કરી દીધું કે આ નહીં આ નહીં આ નહીં, તો હવે કરવું શું? તો સંવેગાધિક ચિત્ત પાગો. ચાર પ્રકારના જીવના સારા પરિણામ કહેવાય, શાંત પરિણામ કહેવાય. જો સામેના પેજ પર છે, ફિફ્થ લાઈન ઉપર સુધી. સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને પ્રસંગ. સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને પ્રસંગ. આના મીનિંગ પણ હશે પાછળ. જો આ ત્રીજી ઢાળનું લક્ષણ સંગ્રહ પેજ 93 ગાળો. પેજ 93 ત્રીજી ઢાળનું લક્ષણ સંગ્રહ. સૌથી પહેલો શબ્દ છે ત્યાં અનુકંપા. અનુકંપા દેખાય, સેકન્ડ જ વર્ડ છે. અનુકંપા એટલે શું? કે પ્રાણી માત્ર ઉપર દયાનો ભાવ. દરેક આપણે કીડી આદિ જે પણ જીવ જંતુઓ છે બધાનો આપણે અહિંસા પાડીએ છીએ. અહિંસા એટલે જૈન ધર્મ અહિંસામય ધર્મ કહેવાય કે નહીં? જૈન ધર્મ એક અહિંસામય ધર્મ કહેવાય ને. તો એ અહિંસામય જે સામાન્ય જે ક્વોલિટી આવી ક્યાંથી આવી? કે દરેક જીવે આ ચાર પ્રકારના પરિણામો રાખવા જોઈએ. તો એમાં સૌથી પહેલું એક વન ઓફ ધ પરિણામ ઇઝ અનુકંપા. દરેક જીવ પર અનુકંપા હોવી જોઈએ. હવે આપણે દરેક જીવ એટલે આપણે કીડી આદિ જીવો પર તો બહુ ઇઝીલી પાડી લઈએ છીએ, પણ એકબીજાના મનુષ્ય પર બી પાડવું બહુ જરૂરી છે. કોઈના ઉપર ગુસ્સો ન આવવો જોઈએ, એકબીજા ઉપર ક્રોધનો ભાવ ન રાખવો જોઈએ, અથવા તો બહુ રાગ, બહુ એક્સેસિવ રાગ પણ ન હોવો જોઈએ. સમજાય છે? તો આ બધું અનુકંપાની અંદર આવે છે. ચાલો આગળ. જો નેક્સ્ટ પેજ પર પેજ 94 એમાં ઉપર સૌથી પહેલો જ વર્ડ છે આસ્તિક્ય. આ જે લક્ષણ સંગ્રહ છે એમાં બધું આલ્ફાબેટિકલી આપ્યું છે ને, એટલે આલ્ફાબેટિકલી આવે છે. તમારે બીજું છે? તમને લક્ષણ સંગ્રહ
મળ્યું?
હાલો, તમે આ બુક લો, એ બહુ જૂનું હોય છે. તમારી એમાં જો પેજ 95 આ 95 સામાન્ય લક્ષણ મળ્યું બધાને આસ્તિક્ય. જો આસ્તિક્યનો શું મતલબ છે? પુણ્ય અને પાપ તથા પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ, તે આસ્તિક્ય કહેવાય છે. પુણ્ય અને પાપ તથા પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ. આ વિશ્વાસનો શું મતલબ? કઈ જાતનો વિશ્વાસ? પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ એટલે શું?
સારું કરશે કે આપણે કરીએ તો આપણે મળશે.
પરમાત્મા વિશેનો વિશ્વાસ એટલે પરમાત્માનું સ્વરૂપ સાચું જાણીને એ વિતરાગી છે, સર્વજ્ઞ છે, આપણું કાંઈ કરતા ધરતા નથી, વિશ્વનું કાંઈ કરતા ધરતા નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતા ધરતા નથી, પણ એ આપણા માટે અનુકરણ કરવા લાયક છે. આપણે એમને ફોલો કરીને આપણે એમના જેવા થઈ શકીએ છીએ અને ત્યાં જ આપણને સાચું સુખ મળે છે. આવી માન્યતા એટલે પરમાત્માનો વિશ્વાસ. સમજાય છે? અચ્છા, આગળ પુણ્ય અને પાપનો વિશ્વાસ એટલે શું? હા, પુણ્ય અને પાપના ભાવ બે છોડવા લાયક છે અને વિતરાગતામય સમતાના પરિણામ ગ્રહણ કરવા લાયક છે, આવો વિશ્વાસ એટલે પુણ્ય પાપનો વિશ્વાસ. હવે એ તો શ્રદ્ધાના ઓલા પર થઈ ગયું. આપણે ડે ટુ ડે લેવલ પર પુણ્ય પાપનો વિશ્વાસ એટલે શું? લૌકિક ભાષામાં કે આપણને જે પણ કંઈ મળ્યું છે એ બધું આપણા પુણ્યના ઉદયથી મળ્યું છે, જે પાપના પરિણામ પણ આવે છે એ પણ પાપના ઉદયથી મળે છે. કોઈ જીવ મને હાનિ કરી નાખે કે મારો ફાયદો કરી નાખે એવું કાંઈ થતું નથી. તો આમ વિચાર કરીને જીવ પોતાના સાત તત્વની શ્રદ્ધા વધારે સ્ટ્રોંગ કરી શકે છે. એટલે એના માટે થઈને આ આસ્તિક્યના પરિણામ ભાવવા લાયક છે. ઇન અ વે આમાં સાતે તત્વના ભાવો ગર્ભિત છે. સમજાય છે? સમજાય છે? આપણે બે વસ્તુ જોઈએ, અનુકંપા અને આસ્તિક્ય. અનુકંપા એટલે કે દરેક જીવ પર દયાના પરિણામ રાખ્યા. દયા પણ એકચ્યુઅલી એક રાગના પરિણામ જ છે, પણ અત્યારે અહીંયા સામાન્ય વાત ચાલે છે. પછી આસ્તિક્ય. હવે ચલો આગળ જોઈએ. હવે જે પ્રશમ સામેના પેજ પર જ છે, લગભગ વચ્ચે પ્રશમ કરીને છે, એ હિન્દી છે. મળ્યું પ્રશમ શું કે છે? અનંતાનુબંધી કષાય એના અંત પૂર્વક શેષ ચાર કષાયો જે છે એ ચારેને અંશ રૂપે મંદ કરવું એને પ્રશમ કહેવાય છે. બરાબર? અનંતાનુબંધી કષાયનો તો પૂરો નાશ કરવો. નાશ કરવો એટલે કે એ ઉદયમાં ના આવે એ રીતે, અને બાકીની ચાર કષાયનો આંશિક નાશ કરવો એને પ્રશમ કહેવાય છે. તમે કદાચ સાંભળ્યું હોય કે સૌથી પહેલી વાર સમ્યક થાય તો શું કહેવાય? પ્રથમોક્ષમ સમ્યક. તો એ ઉપશમ કરે છે ને, ઉપશમ. અનંતાનુબંધી આદિ કષાયોનું ઉપશમ કરે છે અને દર્શન મોની એટલે કે મિથ્યાત્વના પરિણામનો પણ ઉપશમ કરે છે. તો એ ઉપશમ અને પ્રશમ એ સમાનાર્થી શબ્દ છે, લગભગ સમાનાર્થી. આપણે કહે ને પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય, તો પ્રશમ મૂર્તિનો શું મતલબ છે? હા, જે શાંત શાંતિની મૂર્તિ છે એવા ભગવતી માતા. એટલે અહીંયા પ્રશમનો શું મતલબ છે? કે આ અનંતાનુબંધી આદિ કષાયોનો નાશ કરીને શાંતિ પ્રગટ કરવી છે. તો એ શાંતિ પ્રગટ કરવી એને કહેવાય પ્રશમ. બરાબર? ત્રણ પરિણામ થયા. શું થયું? કે પ્રાણી માત્ર ઉપર અનુકંપા અથવા તો દયાના પરિણામ હોવા એટલે અનુકંપા. પછી આસ્તિક્ય. આસ્તિક્ય એટલે શું કીધું તું? કે પુણ્ય અને પાપનો વિશ્વાસ અને મોક્ષ આદિ તત્વનો સાચો વિશ્વાસ હોવો. હવે પ્રશમ. પ્રશમ એટલે કે અનંતાનુબંધી આદિ નાશ કરી એટલું પોતાના આત્મામાં સ્થિર થઈને શાંતિ ઉત્પન્ન થઈ. હવે ચોથું એક રહી ગયું સંવેગ. સંવેગ જો નેક્સ્ટ પેજ પર જ છે, પાછળના પેજ પર સંવેગ કરીને છે. મળ્યું બધાને? શું કે છે? સંસારનો ભય અને ધર્મ અને ધર્મના ફળમાં પરમ ઉત્સાહ હોવો. સંસારથી ડરવું તથા ધર્મ અને એના ફળમાં પરમ ઉત્સાહ હોવો સાધર્મી અને પંચ પરમેશ્વરી ના પ્રતિ સંવેગ નો ભાવ કહેવાય છે. સાધર્મી અને પંચ પરમેશ્વરી માં પ્રીતિ એ સંવેગ નો ભાવ કહેવાય છે. શું કહે છે અહીંયા? ત્યાં ચાર ગતિ, આપણે પહેલી ડાળમાં ભણ્યા ને, ચાર ગતિમાં કેવા કેવા દુઃખો જીવે ભોગવ્યા, તો એનાથી ડરવું અને ધર્મમાં જોડાવાથી કેવી શાંતિ અને સુખ પ્રગટ થાય છે એ સમજીને આમાં પરમ ઉત્સાહ હોવો, આ ધર્મને પાળવામાં અથવા એના પંથ પર આગળ વધવામાં પરમ ઉત્સાહ હોવો એને સંવેગ કહેવાય છે. અને વ્યવહારમાં સાધર્મી અને પંચ પરમેશ્વરી ઉપર પ્રીતિ એને પણ સંવેગ કહેવામાં આવે છે. બરાબર, આપણે વાત શું ચાલી કે ચાર પ્રકારના પરિણામ જીવે હંમેશા રાખવા જોઈએ. એટલે આ છ અનાયતનને ત્યાગીને, ત્રણ પ્રકારની મૂર્તાને છોડીને, આઠ પ્રકારના દોષ દૂર કરીને અને આઠ મદને ટાળીને જીવે સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને પ્રશમ આ ચાર પ્રકારના પરિણામોમાં લીન રહેવું જોઈએ. તો એ ચારેયનો અર્થ આપણે જોયો. હવે આપણે આગળ વધીએ છીએ. પાછા આવી જાઓ ગાથા નંબર 11 પેજ 76. આપણે જોયું વસુમત ટારી નિવારી ત્રિષટતા, શટ અનાયતન ત્યાગો, શંકાધિક વસુ દોષ વિના સંવેગાધિક ચિત્ત ભાગો. બરાબર, હવે આગળ વાત કરે છે કે અષ્ટ અંગ અરુ દોષ 2500, આઠ પ્રકારના અંગ અને 25 પ્રકારના દોષ, દોષ 2500 તિનકો તિન સંક્ષેપે કહીએ. હવે એનું સ્વરૂપ સંક્ષેપમાં કહેવામાં આવે છે આગળની ગાથાઓમાં. બિન જાને તે દોષ ગુણન કો કેસે તજીએ ગઈએ, કે દોષને અને ગુણને જાણશું નહીં તો કેવી રીતના છોડશું અથવા ગ્રહણ કરશું. સમજાય છે? જો હવે આપણે અહીંયા જ છે, આ પેજ પર ગયેલો ચાર્ટ પણ જોઈ લઈએ સાથે. નીચે છે ને ચાર્ટ, શું છે ચાર્ટમાં? ઉપર આઠ અંગનું વર્ણન છે અને નીચે 25 દોષનું વર્ણન છે. આ એક દીવા જેવું દેખાયેલું છે. એ દીવાની જ્યોતની આજુબાજુ આઠ પ્રકારના નામ છે, તે આઠ અંગના નામ છે. જો વંચાય તો અહીંયા નીચેથી ચાલુ કરો, લેફ્ટ સાઈડ નીચેથી ચાલુ કરો. નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, પછી આ સાઈડ ઉપર ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવ. આ આઠ પ્રકારના ગુણો સમ્યક દ્રષ્ટિ જીવને ઓટોમેટિકલી હોય જ છે, અથવા તો જે જીવને સમ્યક દર્શન થાય એને આવા આઠ પ્રકારના ગુણો જોવામાં આવે છે. તો એટલે એને સમ્યક દર્શન આઠ અંગ કહેવાય છે. પછી નીચે જો 25 દોષ, એમાં આ સાઈડ દારૂની બોટલ દેખાડી છે, એટલે દારૂની બોટલ એટલે મદ કીધું છે. ત્યાં અક્ષર બહુ નાના છે પણ રૂપ મદ, જાતિ મદ, કુલ મદ, તપ મદ, જ્ઞાન મદ. આપણે આગળની ગાથામાં આવીશું. ચલો એ વાત છે. હવે પછી બીજા ત્રણ, કુગુરુ, કુદેવ અને કુશાસ્ત્ર દેખાયેલા છે. હવે એની સામે અહીંયા પછી છ પ્રકારના અનાયતન, જો એક કુગુરુ ને એને એક નમનારો એક સેવક દેખાયેલો છે, અથવા કુદેવ અને એને પૂજનારો એક સેવક દેખાયેલો છે, કુશાસ્ત્ર ને એને પ્રણામ કરનારો એક સેવક દેખાયેલો છે. બરાબર, છ પ્રકારના અનાયતન છે. અને ઉપર એક બ્લેક કલરનું સર્કલ છે, એમાં આઠ પ્રકારના દોષ છે, જે ઉપર ગુણ કીધા છે એનાથી ઓપોઝિટ, એટલે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂળ દ્રષ્ટિ, અનઉપગુહન, પછી અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવ. ચાલો 11મી ગાથાનો ભાવાર્થ સામેના પેજ પર. ભાવાર્થ: આઠ મદ, ત્રણ મૂળતા, છ અનાયતન એટલે કે અધર્મના સ્થાન, અને આઠ શંકાદી દોષ. આ પ્રમાણે સમ્યક્તોના 25 દોષ છે. એ 25 દોષને ત્યાગીને સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને પ્રશમ સમ્યક દ્રષ્ટિને હોય છે. सम्यक्त्वना अभिलाषी जीवे आ संकितना 25 दोषों ने त्यागी त्याग करीने ते भावनाओं में मन लगावू जोइए। कई भावनाओं में मन लगावू जोइए? आ ऊपर जे चार कीधा ने संवेग अनुकंप आस्थी के ई भावनाओं। हवे सम्यक्त्वने 8 गुणों अने 25 दोषों नु संक्षेप में वर्णन करवामां आवे छे। कारण के जाण्या वगर तथा समझ्या वगर दोषों ने केवी रीतना छोड़ी शकाय अने गुणों ने केवी रीतना ग्रहण करी शकाय। जैन धर्म छे ने परीक्षा प्रदान धर्म छे। आपणे तो अमृतचंद्र अरे कुनकुंद आचार्य भी कहे छे ने समझदारनी 5मी गाथामां के हुं मारा आत्माना अनुभवथी तने उपदेश आपीश पण तू प्रमाण करजे। એમને દોષ ગ્રહણ નહીં કરતો, તું પ્રમાણ કરીને એને પ્રૂફ કરજો। એટલે આપણને પણ આ તેના માટે સમજાવે છે કે આ તમે જાણો અને પછી તમારી જાતે ઇવેલ્યુએટ કરીને પ્રૂવ કરો કે ના આવું રિયલી થાય છે કે બરાબર। ચાલ આગળ, આ ફરીથી વાત શું ચાલે છે? આપણે શરૂઆતથી થોડું કનેક્ટ કરીએ કે મોક્ષ માર્ગ કીધો તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં બરાબર, તેમાં નિશ્ચય એટલે કે સાચી વસ્તુ તો પોતાના આત્માને જાણીને એમાં લીન થઈ જવું એટલું જ છે। પણ એ ન સમજાય એટલે એને વ્યવહારથી થોડું એક એક સ્ટેપ લઈને પાત્રતા બનાવડાવે છે। તેમાં આપણે 7 તત્વ તો જોઈ લીધા, હવે અહીંયા એમ સમજાવે છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જે તારી સામે ઊભો હોય તો આપણે ચેક કેવી રીતના કરવું, સમજાય કેવી રીતના? તો એમનામાં સમ્યક દ્રષ્ટિ જીવમાં આવા આવા ગુણો હોય છે અથવા આવા આવા દોષો હોતા નથી એ આપણને સમજાવે બરાબર। ચાલો આ 12મી ગાથા અને 13મી નો બિગિનિંગ, સમ્યક્તના 8 અંગો અને શંકા આદિ 8 દોષોનું લક્ષણ। જીન વચ મે શંકા ન ધાર, નિશંકિત છે ને પહેલું નિશંકિત, નિશંકિત એટલે શું કે જીનેન્દ્રના વચનોમાં શંકા ન હોવી। બીજું વૃષ ભવ સુખ વાંછા ભાને, નિકાંક્ષિત બીજું અંગ છે નિકાંક્ષિત, આપણે અહીંયા લખીએ નામ એટલે ખ્યાલ આવે। પહેલું છે નિશંકિત, બીજું નિકાંક્ષિત, નિર્વી અમૂળ દ્રષ્ટિ, દુઃખગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય। હવે આપણે ગાતા વાંચીએ તો આની સાથે કોરિલેટ કરતા જો નિશંકિત જીન વચ મે શંકા ન ધાર વૃષ ભવ સુખ વાંછા ભાને, ત્યાં વૃષ એટલે શું છે? સામે શું કીધું છે? ધર્મને ધારણ કરીને, ધર્મને ધારણ કરીને ભવ સુખ વાંછા ભાને, આ ભવ એટલે કે સંસારનું સુખ જે છે, જે એકચ્યુઅલી સુખ છે જ નહીં પણ જે આપણી મિથ્યા માન્યતા છે કે આ મને ગાડી લેવામાં મને આનંદ આવશે, સારું સારું જમવામાં મને હું સુખી થઈશ, એવી વાંછા ભાને એટલે કે છોડે, આવી વાંછાને ન કરે એને નિકાંક્ષિત અંગ કહેવાય છે। કોઈ જ પ્રકારની હવે એમને કાંક્ષા નથી। પછી શું છે? નિર્વિચિકિત્સા, નિર્વિચિકિત્સા એટલે શું કે કઈ ખરાબ દ્રશ્ય જોઈએ, કઈ ખોટે આમ ગંદુ કઈ હોય, ગટરની સામે ઉભા હોય કે એવું, તો એમને ઈ જોઈને કઈ જુગુપ્સા ન થાય,
ઘૃણા,
એકદમ ઘૃણા જેવું ન થાય, સમ્યક દ્રષ્ટિ બહુ શાંત અને સંતોષ હોય, ત્યાં આ પણ પૂતગલનું સ્વરૂપ છે અને આ પણ પૂતગલનું સ્વરૂપ છે, એમાં શું, એમાં શું ભેદભાવ? એમ અહીંયા તેનું એક્ઝામ્પલ આપ્યું છે કે મુનિ તન મલિન દેખ ગિનાવે, મુનિરાજ હોય સામે, મુનિરાજને તો 28 મૂળ ગુણમાં એક અસ્નાન ગુણ હોય ને કે મુનિરાજ નાય તો નહીં, હવે જંગલમાં આખો દિવસ ફરતા હોય, માટી ધૂળમાં હોય તો શરીર ગંદુ હોય, અદંત ધોવન છે તો વાસ બી કદાચ આવે મોઢામાંથી, તો આવું જોઈને સમ્યક દ્રષ્ટિને ઘૃણા નો આવે, કેમ કે એ તો અંદર આત્માનું સ્વરૂપ જોવે છે ને મુનિરાજ, કઈ બહાર ને શરીર થી ઓળખતા નથી. એટલે મુનિરાજ ને આવું જોઈ, અરે સમ્યક દ્રષ્ટિ ને આવું જોઈને ઘૃણા ન આવે, એનો નિર્વિચિકિત્સા ગુણ છે. આગળ અમૂળ દ્રષ્ટિ. આપણે ત્રણ પ્રકારની મૂળતા જોઈ હતી ને હમણાં, આ અમૂળ છે. એટલે એમને કોઈ પ્રકારની મૂળતા નથી, એટલે વસ્તુનું સ્વરૂપ એકદમ ક્રિસ્ટલ ક્લિયર એમને ખબર છે. અહીંયા શું લખ્યું છે, તત્વ કુ તત્વ પીછાને, કે સાચું તત્વ શું છે અને ખોટું શું છે ઓળખે છે પીછાને. આગળ ઉપગુહન. ઉપગુહન એટલે શું, ડાકવું. એક્ચુઅલી ડાકવું બહુ સરસ. તો કોને ડાકવું, જો અહીંયા શું કે છે, નિજ ગુણ પોતાના ગુણો અરૂપર અવગુણ બીજાના અવગુણ ને ઢાંકે. એવું શું કામ, પોતાના ગુણો ને ઢાંકવાના અને બીજાના અવગુણ ને ઢાંકવાના, એવું શું કામ? હા ને એ અલગ, એ સ્થિતિ. પોતાના ગુણો ને પ્રગટ કોણ કરે, જેને બહુ અહંકાર હોય, બહુ ઈગો હોય, ત્યારે જો હું આમ છું હું આમ છું. સમ્યક દ્રષ્ટિ જે હોય એને અહંકાર ન હોય, એટલે પોતાના ગુણો ને ઢાંકે. આપણી ક્વોલિટીઝ ને કહીને શું ફાયદો, સંસારમાં પ્રદર્શન કરીને. અને એટ ધ સેમ પોઈન્ટ જે બીજામાં અવગુણ હોય અને આમ બધાની સામે પ્રગટ કરી દે, અરે તું તો મૂરખ છે, તને કઈ ભાન નથી આમ, તો એને પણ અંદરથી દ્વેષ ભાવ થાય અને સમાજમાં જે એની બદનામી થાય અલગ, તો એવું પણ ન કરે. એને સાઈડમાં જઈને સમજાવે કે ભાઈ આમ નહોતું કરવું, ધર્મના પ્રમાણે તારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ આમ એના અવગુણને ઢાંકે, એને ઉપગુહન કહેવાય છે. આપણે પછી વિશેષ આગળ જઈને જોશું, એક ઉપગ્રહણ કરીને પણ છે, એટલે કે પોતાના આત્મામાં વધારે લીન થવું, એને જ ઉપગુહન અંગ કહેવાય છે. એ આપણે જોશું જ્યારે એના ડિટેલમાં જશું ત્યાં. પછી આગળ કહ્યું છે સ્થિતિકરણ. સ્થિતિકરણ શું છે, જો આમાં એકચ્યુઅલી આવી જ ગયું છે, નિજ ગુણ અરૂપ પર અવગુણ ઢાંકે, એ તો ઉપગુહન થઈ ગયું. વા નિજ ધર્મ બઢાવે, વા નિજ ધર્મ બઢાવે, એ હમણાં કીધું ને ઉપગૃહણ, જે એનું સેકન્ડ જે છે, એ આપણે જોશું એમાં. એટલે શું કે પોતાના આત્મામાં વધુ લીન થઈને પોતાની ધર્મ વૃદ્ધિ કરવી, એને પણ ઉપગૃહણ કહેવાય છે, અથવા એને ઉપગૃહન અંગ જ કહેવાય છે. એટલે એના માટે લખ્યું છે વા નિજ ધર્મ બઢાવે. આગળ સ્થિતિકરણ. સ્થિતિકરણ એટલે શું, સ્થિતિકરણ એટલે કે એને ક્ષમતા આપવી. કોઈ પણ સાધનની જીવ હોય, કોઈ કારણસર ધર્મથી ભ્રષ્ટ થઈને કંઈક બીજે જતા હોય, બીજે જતા હોય એટલે કે બીજી જગ્યા અટ્રેક્ટ થઈ જતા હોય, હા, તો એને ત્યાંથી પાછળ આવીને ધર્મમાં સ્થિત કરવું, એને કહેવાય સ્થિતિકરણ. ધર્મમાં સ્થિતિ કરવી એને કહેવાય સ્થિતિકરણ. જો અહીંયા શું કહે છે, કામાધિક કર દૃશ્યતે છીગતે, કામાદિ પરિણામને કારણે, કામાદિ વિકાર પરિણામને કારણે દૃશ્યતે એટલે કે ધર્મથી, ધર્મથી ચીગતે એટલે કે વિમુખ થતા, ચીગતે એટલે ડાયગ્રેસ થતા, બીજી જગ્યાએ ડાયગ્રેસ થઈ જતા એવા જીવોને નિજ પર કોષ દેડાવે. કામાદિક કર વૃષતે ચીગતે નિજ પર કો સુદીડાવે. સુદીડાવે એટલે કે સારી જગ્યાએ દ્રઢ કરે, સાચી જગ્યાએ એને દ્રઢ કરે. કોને, નિજ કો ઓર પર કો, પોતાને અને બીજા. કે કામાદિક કશાય ભાવોને કારણે જે ધર્મથી વિમુખ થતા સ્વ અને પર બેને ધર્મ ભાવમાં પાછું લગાવવું, એને કહેવાય સ્થિતિકરણ. પછી જો 13th ની ઉપરનો ભાગ, ધર્મી સો ગો વચ પ્રીતિ સમ, ગો ધર્મી સો ગૌ વચ, ગૌ એટલે ગાય અને વાછરડું, ગાય અને એનું છોકરું વાછરડું. ગાય અને એના છોકરા વચ્ચે કેટલો પ્રેમ હોય એવી રીતના એકબીજા સાધર્મી પ્રત્યે પ્રેમ હોવો એને કહેવાય વાત્સલ્ય, એને કહેવાય વાત્સલ્ય. અને છેલ્લું પ્રભાવના, ધર્મી તો ગૌવચ પ્રીતિતમ કર જીન ધર્મ દીપાવે. જીન ધર્મને દીપાવવું, જીન ધર્મને આગળ વધારવું એને કહેવાય પ્રભાવના. બરાબર, આ પ્રભાવના એટલે પ્રવચન કરવું, ક્લાસ કરવા, બધાને શીખાડવું એ તો ખરું જ, પણ પોતાના ધર્મને પણ વધારવો. પોતાના અંદર ધર્મને વધારતા બીજા આપણને જોઈને શીખે ને, એમ પણ જૈન ધર્મની પ્રભાવના થાય છે. એટલે એ રીતે પણ જૈન ધર્મની પ્રભાવના, એને પ્રભાવના અંગ કહેવાય છે. ઇન ગુણ તે વિપરીત દોષ વસુ તિનકો સતત કિપાલ. આ આઠ પ્રકારના જે ગુણ કીધા એનાથી વિપરીત દોષ વસુ, આનાથી આઠ વિપરીત આઠ પ્રકારના દોષ છે. તિનકો સતત ખીપાવે, તેને સતત એને નાશ કરે અથવા દૂર કરે છે. એ આઠ દોષોથી સતત સમ્યક દ્રષ્ટિ જીવ દૂર રહે છે. આપણે અહીંયા સુધી કર્યું, આનો ભાવાર્થ જરાક મોટો છે એટલે એને આપણે નેક્સ્ટ ક્લાસ ઉપર રાખીએ. અત્યારના ટાઈમ ઓછો, 12:15 લગભગ થઈ ગયા, આપણે અહીંયા જ આવીએ સ્ટોપ. કોઈને ક્વેશ્ચન છે? 2-3 મિનિટનો ટાઈમ છે, કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. આનો આ ગાથાનો અન્વયાર્થ બહુ રેલેવન્ટ છે, કેમ કે આ ગાથા થોડી ડિફિકલ્ટ છે, તો એ વાંચીને આવજો તમે નેક્સ્ટ ટાઈમ. આપણે ભાવાર્થથી આગળ કરીશું. ચાલો જીનવાણી સ્તુતિ કરીએ.
હે જીનવાણી ભારતી સોની જપો દિન રે, જો તે સોપાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન તે સુજે લોખાલો, સો વાણી મસ્તક નમો સદા દે તમે.
બોલો જીનવાણી માં.